प्रवचन नंबर 172 तारीख 3/9/89 67 मिनिट समयसार गाथा 36।
દ્રવ્ય પ્રગટ છે પણ એને પ્રસિદ્ધ થતું નથી, એમ રાગ છે સમયે સમયે પ્રગટ થાય છે પણ કર્મ જે છે એને પ્રસિદ્ધ થતું નથી. કર્મય છે સત્તામાં, ઉદયમાં છે કર્મ, પણ છદ્મસ્થ એને જાણી શકતો નથી. પણ રાગ નહીં જાણે છે તો રાગ નહીં જાણીને અનુમાન થઈ શકે છે કે આ રાગ આત્માશ્રિત નથી પણ કર્માશ્રિત છે, માટે કર્મ પણ છે. જ્ઞાન પ્રગટ છે, ભલે ન્યાય જણાતો નથી પણ જ્ઞાન પ્રગટ છે. તો એ જ્ઞાનને અંદરમાં વાળતા જ્ઞાયકનો અનુભવ થાય છે અને રાગનો અનુભવ અનંત કાળથી હતો છૂટી જાય છે. રાગમાં આત્મબુદ્ધિ ગણમળતો ભાવ છે. રાગ એ જીવના પરિણામ જ નથી, જ્ઞાન જીવના પરિણામ છે અને રાગ પૂતગલ ના જ પરિણામ છે. કેમ કે પૂતગલ આશ્રિત પરિણામને પૂતગલ કહેવામાં આવે છે, એને લક્ષ્ય થાય છે. હવે એવું ભેદ જ્ઞાન થયું, બે પ્રકારના લક્ષણ જુદા જાણીને લક્ષણને લક્ષ્ય તરફ વાળતા આત્માનો અનુભવ થઈ ગયો. ઉપયોગને અંદરમાં વાળતા, ઉપયોગ જેનો છે, લક્ષણ જેનું છે, લક્ષણ છે પર્યાય તો દ્રવ્યમાંથી જ આવે છે, તો એ હું છું જેમાંથી શક્તિની વ્યક્તિ થાય, તે શક્તિ સ્વભાવ હું છું એમ અનુભવ થાય. ભેદજ્ઞાન થયું. હવે એ છે કે અનુભૂતિથી પ્રભાવનું ભેદજ્ઞાન થયું એ કેવા પ્રકારે થયું, એમ ભેદજ્ઞાન થયા પછી એની સ્થિતિ શું હોય સાધકની? સાધક થઈ ગયો, ભેદજ્ઞાન થઈ ગયું, તો ભેદજ્ઞાનનો પ્રકાર શું ભજે છે? જેથી પોતાને થોડો ખ્યાલ આવે ને બીજાને પણ ખ્યાલ આવે કે આ એક એવી સ્થિતિ છે, એમ એ અનુભવ થયા પછી ભેદજ્ઞાન કેવા પ્રકારે થયું? ભેદજ્ઞાનનો પ્રકાર શું ભજે છે સાધકને, જ્ઞાનીને? પરમાત્મા થયા નથી, હજી પરમાત્મા થયા નથી, અજ્ઞાની રહ્યા નથી. હવે અજ્ઞાન ગયું, જ્ઞાન પ્રગટ થયું, ભેદજ્ઞાન થયું, અનુભવ થયો, તો એ ભેદજ્ઞાનનો પ્રકાર કેવી રીતે થયો? એવી આશંકા કરીને સમજવાને શિષ્યને સમજવાની જિજ્ઞાસા થઈ છે કે ભેદજ્ઞાનનો પ્રકાર કેવી રીતે બધતો હશે? શું એ ચાલવાનું બંધ કરી દેતા હશે, ખાવાનું બંધ કરી દે છે, ભગવાનની પૂજા બંધ કરી દેતા હશે? કરતા હોય છે 24 કલાક કે જેથી તમે કહો છો એને ભેદજ્ઞાન વર્તે છે. રાગ થાય ને થાય, થાય છતાં ભેદજ્ઞાન તો રાગ, રાગની હયાતીમાં ભેદજ્ઞાન કેવી રીતે વર્તે છે? એમ રાગનો અભાવ થઈને પરમાત્મા થઈ જાય તો કઈ ભેદજ્ઞાનનો પ્રશ્ન રહેતો નથી. પ્રશ્ન છે કે અનુભવ થયા પછી એને ભેદજ્ઞાન કેવી રીતે ચાલુ છે સાધકને, એ પ્રશ્ન જતી થયો સમજવા માટે. આશંકા કરીને પ્રથમ તો જે ભાવક ભાવ પ્રથમ અને પછી બે પ્રકારના ભેદજ્ઞાનની વાત કરવી છે, તેથી પ્રથમ ભાવક ભાવ એટલે લીટી કરીને મોહકર્મના ઉદયરૂપ ભાવ. મોહકર્મ છે જે ભાવક છે અને એના લક્ષ્ય થતો જે રાગદ્વેષ મોહનો ભાવ વિભાવ છે તેના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે. હવે એ પ્રકાર કહે છે નથી મોહ તે મારો દશામાં મોહ એટલે મિથ્યા તો નહીં પણ મોહ એટલે અસ્થિરતાનો રાગ અને દ્વેષ. અહીંયા મોહનો અર્થ દર્શન મોહ નહીં પણ ચારિત્ર મોહ લેવો, ગાથાનો અર્થ. એમ જાણે કે જ્ઞાની એમ જાણે કે મોહ મારો કંઈ પણ સંબંધી નથી. એક ઉપયોગ છે તે જ હું છું, તે કથનચિત મોહ મારું ને કથનચિત જ્ઞાન મારું એવો શાદવાદ નથી. રાગ મારો બિલકુલ નહીં અને જ્ઞાન સર્વથા મારું, એક ઉપયોગ તે જ હું છું એવું જે જાણવું, તેને સિદ્ધાંતના અથવા સ્વ પરના સ્વરૂપના જાણનારા, આ જ્ઞાન તે સ્વ અને રાગ તે પર એવો જાણનારા મોથી નિર્મમત્વ જાણે છે, કહે છે. મોહ એટલે રાગ દ્વેષ અસ્થિરતાનો. ગુરુદેવ કહેતા હતા કે સાધકને જરી રાગ રહી જાય, જરી ક્યાં જરી, બોલો મોહ ગયો, એક મોહ ગયો અને બીજો મોહ એટલે રાગ દ્વેષ, ચારિત્રનો દોષ, અસ્થિરતાનો દોષ રહ્યો છે. છતાં મોહ પ્રત્યે નિર્મમ છે, રાગ છે પણ રાગનો રાગ નથી, રાગ છે પણ રાગનો રાગ નથી, એટલે રાગ મારો છે એવી રાગમાં મમતા છૂટી ગઈ છે. દેહ છે, દેહ છૂટ્યો નથી, દેહ પ્રત્યે મમતા છૂટી. કર્મ છે, કર્મ મારા છે નહીં, કર્મ પારકી ચીજ છે, ભૂતગલ છે. એમ કર્મના સંબંધથી થોડો ભાવ આવે શુભાશુ, પણ એ ભાવ મારો નથી, એના પ્રત્યે નિર્મમ છે, મમતા નથી, એમ કહે છે ટીકા. નિશ્ચયથી આ મારા અનુભવમાં એટલે આ મારા જ્ઞાનમાં બળ દેવાના સામર્થ્યથી પ્રગટ થઈને ભાવકરૂપ થતું જે પૂતગલ દ્રવ્ય, એ જળ કર્મની વાત કરી, એમાં ફળદાન શક્તિ છે, એમાં અનુભાગ છે, એમાં રાગ અને દ્વેષના ભાવો છે કર્મ જળમાં, એ પૂતગલ દ્રવ્ય. તેના વડે રચાયેલો જે મોહ, આત્મા વડે મોહ રચાતો નથી, એની રચના ભગવાન આત્મા કરતો નથી, ચેતન પરમાત્મા આત્મા એ મોહને રચતો નથી. અને મોહનો સદભાવ તો છે, તો એની રચના કરનારો કોણ છે કે જૂના કર્મના ઉદયોથી એ મોહની ઉત્પત્તિ થાય છે. તેના વડે રચાયેલો, ભૂતગલ વડે રચાયેલો, એની રચના કરનાર ભૂતગલ છે, એની રચના ભગવાનની ભક્તિ જે થાય એની રચના આત્મા કરતો નથી. આ સાંભળવાનો જે સમયસાર શાસ્ત્ર સાંભળવાનો જે રાગ અત્યારે ઉત્પન્ન થાય છે, એ રાગની રચના ઉદ્ગલ કરે છે, એ રાગની રચના આત્માથી થતી નથી. પણ અજ્ઞાની માને છે કે રાગની રચના મારાથી થઈ, તો મિથ્યા દ્રષ્ટિ છે. અને એમ જાણે કે મારી રચના તો જ્ઞાન છે, જ્ઞાનને રચે તે આત્મા અને રાગને રચે તે પૂતગલ, એવો જો વિભાગ પાડી દે તો જ્ઞાની થઈ જાય. તેના વડે રચાયેલો, પૂતગલ વડે રચાયેલો જે મોહ એટલે રાગ, નિમિત્ત અને નૈમિત્તિક, નિમિત્ત તો કર્મનો ઉદય, નૈમિત્તિક રાગ. પણ એ જે નૈમિત્તિક ભાવ છે એ કર્મકૃત ભાવ છે, જીવ ભાવ જીવકૃત ભાવ નથી. જીવમાં જ્ઞાન થાય ને પૂતગલમાં રાગ થાય, અનાદિની સ્થિતિ.
જીવમાં જ્ઞાન થાય, પૂતગલમાં રાગ થાય,
અનાદિની આ સ્થિતિ છે, સમજી ગયા. અને એના જ્ઞાનમાં એ પૂતગલ રાગ જણાય છે, જાણવાના કાળે ભૂલો કે રાગ મારો તો જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું, ને રાગ તો પૂતગલ છે, હું તો જ્ઞાનમય છું, તો ભેદ જ્ઞાન થઈને અનુભવ થાય છે. પૂતગલ વડે રચાયેલો રાગ, આ સાંભળવાનો રાગ ઉત્પન્ન થયો ને, ત્યારે સાંભળવાનું રાગ ઉત્પન્ન થાય છે. પણ એ જે ઉત્પન્ન થાય છે એની રચના કોણ કરે છે? એની રચના કુંડલ કરે છે. સર્વજ્ઞ ભગવાન દિવ્યધ્વની માયામાં આવ્યું છે. દિવ્યધ્વની માયું ગણધર ભગવંતોએ જીલું અને એની પરંપરામાં શાસ્ત્રોમાં પણ મૂળ વાત આવી કે પાંચ મહાવ્રતની રચના પૂદગલથી થાય છે એમ સાધક થયા પછી એને ભાન થયું એટલે લેખું. પહેલા અભાન હતું, ભાન નહોતું અજ્ઞાન દશા. તો એમ માનતો હતો દ્રવ્યલિંગી, એમ માને કે આ પાંચ મહાવ્રતની રચના મારાથી થઈ છે, મિથ્યાદૃષ્ટિ છે. અને ભાવલિંગી સંત એમ જાણે છે કે આ પાંચ મહાવ્રતની રચના પૂદગલથી થઈ છે. એટલે આ ભેદ જ્ઞાન કેવા પ્રકારે થયું કે આવા પ્રકારે ભેદ જ્ઞાન છે, આ ભેદ જ્ઞાન ચાલે છે. આમાં જીવ સ્વતંત્ર થઈ જાય ને ભીત થઈ જાય પરમાત્મા, સ્વચ્છંદ ના આવે. જીનવાણી સ્વચ્છંદમાં નિમિત્ત થાય કે અનુભવમાં નિમિત્ત થાય? બીજા ચોપડા સંસારમાં નિમિત્ત થાય અને આ સમયસાર પણ સંસારમાં નિમિત્ત થાય. દુઃખમાં નિમિત્ત નિમિત્તમાં મોટો ફેર છે. અનુભવ થયો એ કેવા પ્રકારે અનુભવ થયો, શું છે ને કે એમ જાણે છે કે આ મોહ છે એ ભૂતગલ વડે રચાયેલો છે. તે મારો કાંઈ પણ લાગતો વળગતો નથી. મારે ને આ મોહ જે ઉત્પન્ન થાય છે રાગ પાંચ મહાવ્રતના પરિણામ, એ ભૂતગલની રચના છે હું જાણું છું. ને મારે ને એને કાંઈ લેવા દેવા નહીં. કઈ પણ સંબંધ નથી કે કઈ સંબંધ મુંબઈમાં પ્લેટોમાં બાજુમાં બોરા રીએ મુસલમાન થી પારસી રીએ કે ભાઈ પાડોશી છે તમારા એરિયા એવું સંબંધ નથી. અમારે કઈ સંબંધ નથી, નાત જુદી જાત જુદી વાત જુદી. મુંબઈમાં એવું હોય છે એક બાળામાં પાડોશ ભાઈ રહેતા મારે કઈ લાગતો કે આ જે પાંચ મહાવ્રતના પરિણામ થયા એ જીવે ગયા એવું કરતા કર્મ સંબંધ છે કે ના? એ થાય છે એમાં તમે નિમિત્ત છો, થાય ભલે એનાથી. તમે કરતા ન તો કાંઈ નહીં, પણ તમે નિમિત્ત કરા કે અમારે કાંઈ લેવા દેવા નથી. નિમિત્ત કોને? તમે એને જાણો છો કે તમારા જ્ઞાનને જાણો છો? કે અમે તો મારા જ્ઞાનને જાણીએ છીએ, મને કાંઈ સંબંધ નથી લાગતો. અને એ જણાઈ જાય છે તો પણ બિન પણ અમે જાણીએ છીએ હું વેદજ્ઞાન વર્તે છે. જણાય છે આત્મા વર્તન પણ નાસ્તી પણ એ જણાય છે. નાયકમાં તો નથી પણ અમારા ઉપયોગમાં એ રાગ નથી. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં રાગ આદિ બિલકુલ નથી. આ વાત એક ફક્ત ગુરુદેવે વાત પાડી છે. વેદજ્ઞાનનો પ્રકાર, વેદજ્ઞાન કેવા પ્રકારે થયું કે સાંભળો, આ છે પાંચ મહાવ્રતના પરિણામ. એની રચના પૂદગલ કરે છે એમ જાણીએ છીએ અમે, અમે રચના કરતા નથી. કાંઈ પણ સંબંધ લેવા દેવા નહીં અમારે ને. આ કાંઈ નાતોની જાત જુદી ભાત જુદી, કાંઈ અમારે બેટી લેવા દેવાનો તો વ્યવહાર નથી, પણ વાટકા વ્યવહાર નથી અમારે બાજુ મારીએ. સમજે વાટકા વ્યવહાર એટલે કોઈ ચીજ નથી બન્યો તો વાંધ દેવે તો વાંસે આ વાટકા વ્યવહાર કે અમારે ઇસકી સાથ નહીં હૈ. ક્યોંકિ જાત જુદી નાત જુદી, રાગ કી જાત જુદી અને જ્ઞાન કી જાત જુદી. એમ લખે છે મારો કાંઈ પણ લાગતો વળગતો નથી એમ કે છે. કંઈ પણ મારે ને લેવા દેવા નથી. આઠે ચિંધાણે એવું કંઈક કહેવા ગામડામાં એક ભાષા હતી, કંઈ પણ લાગતો હોતો નથી. કારણ કે રકારના કેમ તમારે એને કંઈ સંબંધ નથી, લાગતો ઓળખતો નથી. પાડોશમાં છે છતાંય કે આ પાડોશમાં છે, પણ કઈ મારે વાટકા વ્યવહાર નથી. કઈ અડે નહીં, કઈ આવડે નહીં, એમ નહીં લેવા દેવા નહીં એના મામા અમારા. પણ કઈ પાણી પીવાનો વ્યવહાર કે ના, પાણી પીવાનો વ્યવહાર પણ નથી, તો જમવાનો વ્યવહાર તો કેમ કહે. મારો કાંઈ પણ લાગતો ઓળખતો નથી રાજની આરે. કારણ કે હવે કારણ બતાવ્યું છે કે કેમ એની આરે મારે સંબંધ નથી. કારણ કે ટંકુ ઉત્કીર્ણ એટલે જેમ પ્રતિમા આરસ પાનમાંથી કૂતરી હોય શ્રીમંદર ભગવાનની, અને પછી એને પ્રાણ પ્રતિષ્ઠા થાય અને પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે પૂજ્ય થાય, તે સિવાય પૂજ્ય ન થાય. પછી એ પ્રતિમા એવી ને એવી આજે 25 વર્ષ થયા તો ટંકોત્કીર્ણ એવા જેવા ભગવાન બિરાજમાન છે. એક રજકણ એમાંથી ફેરું નથી કે નવું રજકણ એમાં આવતું, એવી ટંકોત્કીર્ણ એટલે એવી ટાંકણીથી કોતરેડી હોય એવી ને એવી પ્રતિમા. ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવ ભાવનું પરમાર્થે ખરેખર પરના ભાવ વડે ભાવવું અશક્ય છે. એ ઉદગલ ભાવક થઈને આત્માની પર્યાય ભાવ્ય થાય એ અશક્ય છે. પરમાર્થે પરના ભાવ વડે એટલે ઉદગલના ભાવ વડે ભાવવું એટલે થવું અશક્ય છે. ટંકોત્કીર્ણ એ જ્ઞાન સ્વભાવ નાયક સ્વભાવનું પરમાર્થે ઈ ચેતન છે, એને જળ આવીને ચેતનને જળ બનાવી દે એમ ત્રણ કાળમાં બનતું નથી. ચેતન ત્રણેય કાળ ચેતન રહે છે. પર વડે ભાવવું ચેતનમાંથી અચેતન થઈ જવું અશક્ય છે. એની પર્યાય પણ જળ ન થાય, એની પર્યાયમાં જ્ઞાન થાય છે. ચેતનની પર્યાય ચેતનારૂપે છે. જ્ઞાન દર્શન જે શક્તિ છે એની વ્યક્તિ થાય તો પણ જાણવું દેખવું થાય, પણ એ આત્મામાંથી રાગ ઉત્પન્ન થાય એમ કોઈ કાળે અત્યાર સુધી બન્યું નથી. રાગ આત્મામાંથી જન્મ જ ન પામે. રાગનો જનક છે કર્મ છે, અને એનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે. જ્ઞાન સ્વચ્છ છે, જણાય છે, જેમ દેહ જણાય છે, આ જણાય, બધું જણાય જણાય, પણ એ જ્ઞેય જ્ઞાનમાં આવે નહીં. રાગ નામનું પર જ્ઞેય જળ જ્ઞેય એ ચેતન એવા ઉપયોગમાં ના આવે તો જ્ઞાયક સુધી તો ક્યાંથી પહોંચે. ઉપયોગ એક એવો ઉભો છે આડો, નોટ એલાવ એમ કે મારામાં તો તારો પ્રવેશ નથી, પણ મારા પરમાત્મામાં તારો પ્રવેશ નથી. કેમ કે જાત જુદી છે. તેલ અને પાણી એ મળે નહીં, જાત જુદી છે. એમ રાગ અને જ્ઞાન ભેદ જાત જુદી છે. જ્ઞાન ભિન્ન રાગ ભેદ, લક્ષણ ભેદે ભેદ છે. માટે ટંકોત્કીર્ણ એક નાયક સ્વભાવ ભાવનું પરમાર્થે પરના ભાવ વડે ઉદગમના ભાવ વડે આત્મા રાગી થઈ જાય એ ભાવનું અશક્ય છે. અશક્ય શબ્દ વાપરો. આત્મા પોતાનો ચેતન ભાવ છોડી, નાયક જ્ઞાન છોડી અને રાગરૂપે થવું અશક્ય છે. રાગરૂપે આત્મા થઈ શકતો જ નથી અત્યાર સુધી. માને છે કે હું રાગી થઈ ગયો, એ તો માને કે હું મનુષ્ય થઈ ગયો, એ તો માને. તો માન્યતા એવી તો ખોટી છે. ટંકોત્કીર્ણ એ જ્ઞાયક ભાવનું પરમાર્થે પરના ભાવ વડે ભવન થવું અશક્ય છે. ઉદગમનો ઉદય આવે અને આત્મા રાગી થઈ જાય એ થવું અશક્ય છે. એ રચના તો ઉદગમની છે, જીવની રચના જ નથી. મોટો ફેર છે. આત્મા જ રાગને કરે, આત્મા જ રાગને કરે. પ્રભુ બીજ ભૂલો, આત્મા જ્ઞાનને કરે એ પણ ઉપચારનું કથન છે. શ્રદ્ધામાં લઈશ તો મિથ્યાત્વનો દોષ આવે. શું કહ્યું? જો જ્ઞાનમાં કરતા બુદ્ધિ આવશે તો જ્ઞાન પ્રગટ નહીં થાય. જ્ઞાન થાય છે અને આત્માએ જ્ઞાન ફેરવું એવો ઉપચાર આવે છે. પણ આત્માએ રાગ કર્યો અનુપચારમાં નથી, અનુપચારમાં નથી. ઉપચાર રાખવો હોય તો આત્મા જ્ઞાન કરે, બસ એટલું રાખો. બાકી રાગ કરે એવો મોહ તો હવે તો છોડો. એમ સંતો કહે છે કે હવે તો એ કરતા બુદ્ધિ છોડો. સમયસાર તો સમયસાર છે, પરના ભાવ વડે ભાવવું થવું અશક્ય છે. આત્મા રાગી થઈ જાય એ વાત અશક્ય છે. આત્મા દુઃખી થઈ જાય એ વાત અશક્ય છે. આત્મા નિગોદમાં જાય, નરકમાં જાય, સ્વર્ગમાં જાય એ વાત અશક્ય છે. એ બધી ઉદગલની રચના છે. મનુષ્ય પર્યાય કે દેવ પર્યાય એ આત્માની રચના નથી. એક એક વાક્યમાં બધો માર્ગ મેળવ્યો છે. કારણ કે મારે લાકોણ તો નથી, સંબંધ નથી. કારણ કે ટંકોત્કર્ણ એક નાયક સ્વભાવ ભાવનું ચૈતન્ય પરમાત્માનું પરમાર્થ એટલે ખરેખર પરના ભાવ વડે અચેતનના ભાવ વડે અચેતનપણે થવું અશક્ય છે. ચેતનપણથીને કોઈ કાળે અશક્ય કે અચેતન નહીં થાય, તારી બુદ્ધિ ભ્રષ્ટ થશે. અશક્ય શબ્દ છે. કથનચિત એ રાગરૂપે થઈ ગયો આત્માને, પછી વિતરાગી થઈ ગયો. આત્માની સ્થિતિ નથી, ફેરફાર થાય છે, પરિણામમાં થાય છે. જ્ઞાને પરિણામમાં થાય અને જ્ઞાનને છોડે તો અજ્ઞાન પણ પરિણામમાં થાય. પણ દ્રવ્ય સ્વભાવ ટંકો થયેલો તો એવો ને એવો છે, એનું પ્રભાવ વડે થવું અશક્ય છે. વળી અહીં આગળ, વળી અહીં સ્વયંમેવ પોતાની મેળે, સ્વયંમેવ વિશ્વને એટલે સમસ્ત વસ્તુઓને પ્રકાશવામાં એટલે જાણવામાં ચતુર અને વિકાસરૂપ એવી જેની નિરંતર શાશ્વતી પ્રતાપ સંપદા છે એવા ચૈતન્ય શક્તિ માત્ર સ્વભાવ ભાવ વડે ભગવાન આત્મા જ જાણે છે કે આ ભેદ જ્ઞાન કેવા પ્રકારે થયું સાધકને એનો ઉત્તર ગાથામાં આપે છે. કે વિશ્વને પ્રકાશવામાં ચતુર જ્ઞાતા છે ને, નાયકનો જ્ઞાતા છે અને પરનો પણ જ્ઞાતા છે, પણ પરનો કરતા નથી. વિશ્વને પ્રકાશવામાં ચતુર અને વિકાસરૂપે વિજેની નિરંતર શાશ્વતી પ્રતાપ સંપદા છે. શાશ્વત છે એ તો, આ ચૈતન 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 એ તો શાશ્વત પ્રતિમા છે. આ જે મૂલ્ય પ્રતિમા ટાંકણેથી કોતરેલી છે એમાં ચૈતન્ય પ્રતિમા અનાદિ અનંત એકરૂપ છે, એમાં કોઈ ઘટવટ થતો નથી. એવા ચૈતન્ય શક્તિ માત્ર સ્વભાવ ભાવ વડે ભગવાન આત્મા જાણે છે કે શું જાણે છે ભગવાન આત્મા? પરમાર્થે હું એક છું, અનેક નથી. આ પર્યાયો જે અનેક થાય છે એ રૂપે હું નથી. પર્યાયમાં હું આવતો નથી, જાતો નથી, હું તો મારામાં છું. ટંકોત કરીને કહ્યું ને, પરમાર્થે હું એક છું, હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન નહીં કરે. એક જ્ઞાન ભાવ, એક શબ્દ બહુ આવે છે, હંમેશા અનેક રૂપે થયો નથી. પરમાર્થે હું એક છું. તેથી હવે આગળ, જોકે સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહનું, એક ક્ષેત્ર અવગાહનું નિવારણ કરવું અશક્ય હોવાથી, જ્યાં મારો આત્મા છે ત્યાં બીજા છ દ્રવ્યો એક ક્ષેત્રે, આકાશના એક ક્ષેત્રે રહેલા છે. એ આકાશના ક્ષેત્રે એક ક્ષેત્ર અવગાહ સાથે રહેલા હોવા છતાં પણ, સાથે રહેવા છતાં પણ એ ભિન્ન ભિન્ન છે. સાથે રહેવા છતાં પણ છે દ્રવ્ય ભિન્ન ભિન્ન છે. એક દ્રવ્ય પલટીને બીજા દ્રવ્ય પે થતું નથી. જો કે સમસ્ત દ્રવ્યોના બધા દ્રવ્યો લઈ લેવા, પરસ્પર એટલે અરસપરસ, સાધારણ અવગાહનું એટલે એક ક્ષેત્ર અવગાહનું, એટલે આકાશ છે એ સાધારણ છે, એમાં બધા દ્રવ્યો રહેલા છે. સાધારણ અવગાહનું નિવારણ કરવું અશક્ય હોવાથી, કંઈ ટાળી ન શકાય. આકાશના ક્ષેત્રમાં પોતે છે અને બીજા છે કે નહીં, મારે જ રહેવું છે આકાશના ક્ષેત્રમાં. પરમાણુને કાઢી મૂકો, અશક્ય છે. પરમાણુ એ છે આકાશના ક્ષેત્રમાં, ને એ આકાશના ક્ષેત્રમાં કરો સદભાવ છે. એમાં તને ક્યાં નડે છે? ઉદગલ ઉદગલમાં છે, ચેતન ચેતનમાં છે. એનું દ્રષ્ટાંત છે. આકાશના એક ક્ષેત્રે જેમ છે ને ભિન્ન ભિન્ન છે, એમ દહી અને ખાંડ મળ્યો ને શિખંડ થયો. શિખંડ થયો તો પણ શિખંડમાં બે તત્વ ભિન્ન ભિન્ન છે, બે એક ન થાય. એમ આકાશના ક્ષેત્રે જળ ચેતન સાથે છે આકાશમાં. હો, આત્માના ક્ષેત્રમાં જળ અને જળના ક્ષેત્રમાં આકાશ, એમ નહીં. આકાશના ક્ષેત્રમાં બે તત્વ રહેલા સાથે છે. આત્માના ક્ષેત્રમાં જળ આવી ગયા અને જળના ક્ષેત્રમાં આત્મા જાય, એવું એક ક્ષેત્ર અવગાહ નહીં. એક આકાશમાં બે તત્વ હારે રહેલા. એક ચાના કપમાં પાણી પણ છે, ખાંડ પણ છે, દૂધ પણ છે, એલચી પણ છે. પણ એલચી પાણી રૂપે ન થાય, દૂધ પાણી રૂપે ન થાય. એક આકાશના એક કપમાં બધું છે, પણ દૂધ પોતાના સ્વરૂપે છે, એમ કહે છે. સ્વરૂપ પલટતું નથી. જોકે સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહનું નિવારણ કરવું ટાળવું અશક્ય હોવાથી, મારો આત્મા ને જળ, હવે દ્રષ્ટાંત આપે છે, મારો આત્મા ને જળ શિખંડની જેમ, શિખંડમાં બે વસ્તુ હોય. આત્માને જળ બે વસ્તુ છે, ને આત્માને જળ બે પદાર્થ જુદા જુદા છે. એમ શિખંડ નામ છે, પણ શિખંડ એક વસ્તુનું નામ નથી. બે વસ્તુ મળે એને શિખંડ કહેવાય. દહીં અહીંયા હોય ને ખાંડ અહીંયા હોય, સમજી ગયા? દહીંને પણ શિખંડને કહેવાય અને ખાંડને પણ શિખંડને કહેવાય. એ ખાંડ અને દહીં મેળા મળે એને શિખંડ કહેવાય. પણ એ એક વાસણમાં છે, એક ક્ષેત્રે, એક વાસણમાં છે. તપેલીમાં છે શિખંડ, શિખંડ તપેલીમાં હોવા છતાં પણ ખાટા મીઠાનો સ્વાદ ભેદે ભેદ છે, લક્ષણ ભેદે ભેદ છે, એક થયા નથી. શિખંડ દહીં ને ખાંડ જાણે એક થઈ ગયું હોય, નામ આખું શિખંડ થઈ ગયું. એ નામ શિખંડ થઈ ગયું એટલે બે પદાર્થની એકતા થઈ ગઈ. શિખંડ ખાધો, સમજી ગયા? હા, શિખંડ ખાય અને શિખંડનો વૃદ્ધિ હોય તો આ ખાટો સ્વાદ છે એ દહીંનો છે અને આ મીઠો સ્વાદ છે સાકરનો છે એ ભૂલી જાય, ખાતી વખતે ભૂલી જાય. પણ બે તત્વ ભિન્ન ભિન્ન છે એમ કે છે કે છે સ્વાદ ભેદે ભેદ છે. નહીં ખુલાસો કરે આત્માને જડ, જડ એટલે રાગ, રાગ ભેટનો હો જડ એટલે ભૂતગલ નહીં. ઉદગલના પરિણામ અને જીવના પરિણામ બે આકાશના એક ક્ષેત્રે છે પણ બે પરિણામ જુદા જુદા છે. એક પરિણામ આત્માશ્રિત છે અને રાગ ઉદગલ આશ્રિત છે, જુદી જુદી ચીજ છે. જ્ઞાન છે એ મીઠો સ્વભાવ છે અને રાગ છે એ ખાટો સ્વભાવ છે. રાગ છે ને એ ખાટો છે ને કડવો છે કસાયેલો, અને જ્ઞાન તો મીઠું છે. સાકર જે મીઠું છે, મીઠી છે ને સાકર, એનો સ્વાદ જુદો છે. અંદરમાં શિખંડમાં બે તત્વ ભિન્ન ભિન્ન છે. જંગલમાં રહીને શિખંડનો દ્રષ્ટાંત આપ્યો, શિખંડ કહેવાનું પણ દહીં જુદો ને ખાંડ જુદી છે. પણ થોડોય ઘણી તો અસર, ખાટું જે દહીં હતું એ હવે મીઠું લાગ્યું તો થોડી ઘણી અસર તો ખાંડની એમાં આવવી જ જોઈએ. નકર ખાટું લાગવું જોઈએ, ખાટું કેમ લાગતું, દહીં તો મીઠું લાગે છે તો થોડીક અસર તો એમાં સાકરની થોડીક મેળવણી થઈ તો થોડુંક તો મીઠું થયું. નહીં કોઈ દી મીઠું થાય નહીં અને સાકર કોઈ દી ખાટી કઈ. પણ શિખંડ થઈ ગયો તો થોડોક તો ફેરફાર 50-50% તો આમ થાય નહીં. દહીં ખાટું હતું એ દહીં થઈ ગયું મીઠું, અને સાકર મીઠી હતી એ થઈ ગઈ ખાટી 50-50%. ભલે આમાં 50% ને આમાં 50%, કે 1% પણ બિલકુલ મળતો ભાવ નથી, અણમળતો ભાવ છે. એમ જ્ઞાન અને રાગ એક ક્ષેત્રે છે, સમજાણું શિખંડની જેમ. પણ જ્ઞાનનો સ્વાદ અનાકુળ આનંદ છે અને રાગનો સ્વાદ આકુળતા, બેનો સ્વાદ તફાવત મોટો છે. તફાવત મોટો, ફેર મોટો, ભેદ જુદો બહુ મોટો. પણ થોડું ઘણું ઓમાં ખાંડને નામાં કરો ને છૂટ તો ભૂકે, કથનચિત તો કરો. પેલા કથનચિત એમાં જેમાં ગરમ હોય એમાં કથનચિત લાગુ પડે. સિદ્ધ ભગવાન સર્વથા સુખી નથી, કથનચિત લગાવો. કથનચિત દુઃખી ને કથનચિત સુખી, સિદ્ધ પરમાત્માને તને ખબર નથી. જ્યાં લાગતું હોય ત્યાં કથનચિત હોય. કથનચિત મનુષ્ય ને કથનચિત ઢોર, કોઈ એમ કે કોઈ માને. જે ધર્મ જેમાં હોય એ ધર્મને એમાં હોય ને કથનચિત કહેવાય, ન હોય ને કથનચિત ન કહેવાય. પરસ્પર વિરુદ્ધ બે ધર્મમાં હોય તો એમાં કથનચિત કહેવાય, કથનચિત નિત્ય ને કથનચિત અનિત્ય. જ્યાં ત્યાં કથનચિત લગાડી અને એકતા કરે છે. બીજું કઈ કથનચિત લગાડીને એકતા કરે છે. દહીંનો દાખલો બહુ સારો, પેલા સાવ ખાટું હતું દહીં, હવે ખાટું લાગતું નથી, મીઠું લાગે. દહીં દહીં મીઠું લાગે કે હા ઠીક, પણ સાકર એકદમ ગળી હતી, હવે એમાં ખટાશ લાગે છે. જરાક કે હોય નહીં, એક ટકોય ભેટ કઈ નથી ચૂલે. એમ જ્ઞાન ને રાગ, જ્ઞાન ને દુઃખ ભેટ છે નથી થયું. જુદા બે તત્વ છે, આત્માને જડ એમ કહ્યું ને, એ શિખંડની જેમ એકમેક થઈ રહ્યા છે. એકમેક થઈ રહ્યા છે, દેખાય છે ઉપલબ્ધ દ્રષ્ટિથી. જાણે દહીંને ખાંડ એક થઈ ગયા હો એમ દેખાય છે. તો પણ એક વાસણમાં એક છે એના સ્વરૂપે એક નથી, એક વાસણમાં બે ચીજ મળેલી છે. સ્વરૂપે બે એકબીજામાં તો અભાવ છે. સાકરમાં દહીંનો અભાવ, દહીંમાં સાકરનો અભાવ છે. શિખંડની માફક, શિખંડની જેમ એક વ્યક્તિ થઈ ગયા તો પણ શિખંડની માફક જો હવે શિખંડના બે જ્ઞાન કરે શિખંડનું કે સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે હું મોહ પ્રત્યે નિર્મમ જ છું. કેમ કે મારો સ્વાદ જુદો છે અને મોહનો સ્વાદ જુદો છે. મારા જ્ઞાનમાં અનાકુળ આનંદ છે અને રાગમાં એટલું દુઃખ છે, માટે બે વચ્ચે તફાવત મોટો છે. મોહનો સદભાવ છે, મારા જ્ઞાનમાં પ્રતિભાસે છે, પણ હું તો એ જ્ઞાનમય આત્મા છું, રાગી હું નથી. હું મોહ પ્રત્યે નિર્મમ છું. મોહ કેવો અને એના પ્રત્યે નિર્મમ, એ ખૂબી છે. મોહ એટલે રાગ, ચારિત્રનો અસ્થિરતાનો સાધકને પાંચ મહાવ્રત છે. પાંચ મહાવ્રત પ્રત્યે નિર્મમ, નિર્મમ એટલે કે એ પરિણામ મારા છે એવું મને ભાવતું નથી. પરિણામમાં અહમ બુદ્ધિ છૂટી ગઈ, પરિણામ રહી ગયા. પાંચ મહાવ્રતના પરિણામ રહી ગયા, સાધક છે પણ નિર્મમ છું. રાગ છે પણ રાગનો રાગ મને નથી. હું મોહ પ્રતિ અને મોહનો સદભાવ છે, રાગ છે પણ રાગ મારો છે એમ હવે મને ભાવતું નથી. કેમ કે મારું તો જ્ઞાન છે. જ્ઞાનમાં જેને સ્થાપના કરી નાયકમાં, એ હવે રાગ મારો એને સ્વપ્ન પણ આવતું, સ્વપ્નમાં પણ નથી. આ ભેદજ્ઞાન જે થયો એ કેવા પ્રકારે ભેદજ્ઞાન એને વર્તે છે કે પાંચમા વ્રત છે કે આ છે. પાંચમા વ્રતને કરે કે નહીં કે ના, એની રચના તો ભૂતકલ કરે છે. અરે ભૂતકલની રચના કરે કે આ, કેમ કે એ જે વિશેષ દેખાય છે રાગ, એનું સામાન્ય જળ છે. સામાન્ય જળ તો વિશેષ પણ જળ, અહીંયા સામાન્ય ચેતન તો એનું જ્ઞાન પણ ચેતન. જેવું સામાન્ય એવું વિશેષ હોય, મા સિદ્ધાંત. સામાન્યથી વિશેષ જુદું એમ હોઈ શકે જ નહીં. શુદ્ધ અશુદ્ધની વિકલ્પના મિથ્યા દ્રષ્ટિ હંમેશા કરે છે. આત્મા સ્વભાવે સુખ દુઃખ છે, પર્યાય દુઃખરૂપ છે. એમ નથી, અજ્ઞાની માને છે એમ નથી. કારણ તત્વ ને કાર્ય તત્વ બે શુદ્ધ છે એમ જ્ઞાની જાણે છે. સામાન્ય વિશેષ પાણી સ્વભાવે શીતળ અને પર્યાય ઉષ્ણ થઈ ગયું, એ પર્યાય જેની નથી. વ્યવહાર નહીં કહેશે કે પાણી ગરમ થયું. એ છે કે સ્વભાવે શીતળ અને પર્યાય ઉષ્ણ, એ પાણીનો સ્વભાવ જ નથી. સ્વભાવે શીતળ ને પર્યાય પણ શીતળ, ત્યારે પાણીનો તને અનુભવ થતો છે એમ અહીંયા કહે છે. રાગ છે એના પ્રત્યે હું નિર્મળ છું. પર્યાયમાં નિર્મમ તો પ્રગટ થઈ ગઈ, દ્રવ્ય તો નિર્મમ છે, અનાદિ અનંત. રોદાદિનું વિશ્વરૂપ પણ એનો સ્વામી તો પૂદગલ છે, માટે આત્મા એના મમત્વ ભાવ રૂપે કદી પરણતો નથી. પણ પર્યાયમાં મમત્વ થયું હતું, હવે ભેદજ્ઞાન થઈને આત્માનો અનુભવ થયો તો પર્યાયમાં રાગ થોડો છે તો પણ એના પ્રત્યે મને મમતા નથી. મમતા એટલે મારો ભાવ છે એમ હું જાણતો નથી, મને જાણવામાં આવતો નથી. મારો ભાવ તો જ્ઞાન છે, હું જ્ઞાનને આગ્રહી બસ એટલું જ. એથી વધારે કાંઈ આગળ છે નહીં. બહુ પ્રતિ નિર્મમ છું. કારણ કે હવે કારણ આપે છે, કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય એવો ને એવો સ્થિત રહે છે. જો આમાં એક ખૂબી છે, સમય નામ આત્મકુદા એ અનાદિ અનંત જાણે છે ને પરમે છે, એ અનાદિ અનંત છે. એક સમય પણ જાણવાનું બંધ થઈ જાય ને પરમણ બંધ થઈ જાય એમ છે નહીં. એ છે કારણ કે સદા હંમેશને માટે જ્ઞાની થયા પછી નહીં, જ્ઞાની થયા તો ભાન થયું, એનું સ્વરૂપ તો જ્ઞાનરૂપે પ્રગટતો હતો આત્મા. અને એ જ્ઞાનમાં જ્ઞાયક જણાતો હતો એવું જ્ઞાન પ્રગટ કરતું બાળગોપાળ સૌને. આ બીજી ગાથા જે છે ને સમયસારની, સાત બોલે એ વાત કરે છે. કારણ કે સદા હંમેશા પોતાના એકપણામાં પોતાનું એકપણું દ્રવ્ય જ્ઞાયક જ્ઞાન જ્ઞાયક અને પર્યાયમાં પણ નક્કી, એ ત્રણેય સમાન. દ્રવ્ય ગુણને પર્યાય એક જાત, દ્રવ્યની ચેતન જાત, ગુણની પણ ચેતન અને પર્યાય પણ ચેતન. સદાય અનાદિથી આત્મા જ્ઞાન રૂપે પરિણમ્યો છે, કોઈ કાળે વિખ્યાત રૂપે પરિણમો જ નથી એમ કહે છે સદાય. કારણ કે સદા આ કેને ખબર પડી, અનુભવીને ખબર પડી, અરે હું તો અનાથી જ્ઞાન રૂપે પરિણમતો હતો. આ શું થયું? આજે ભાન થયું મને, આજે ભાન થયું કે હું રાગ રૂપે પરિણમતો હતો. એ તો મારી મૂર્ખાની ભ્રાંતિ હતી. રાગ થતો તો ત્યારે પણ તો જ્ઞાન રૂપે પરિણમતો હતો, હું તો રાગ રૂપે થયો નહોતો. થયો એ તો મારી ભ્રાંતિ હતી. આજે ભ્રાંતિ ટળી ગઈ. ભ્રાંતિ ટળતા મને અનાદિ અનંત આત્માનું જ્ઞાન થયું. અનાદિ અનંત દ્રવ્યગુણ પર્યાયનું અનાદિ અનંત જ્ઞાન થયું. દ્રવ્યગુણ પર્યાયનું વો ભૂતકાળમાં પણ જ્ઞાન રૂપે પરિણમતો હતો, વર્તમાન મેં જ્ઞાન રૂપે પરિણમું છું અને ભવિષ્યકાળે હું જાણવા રૂપે પરિણમીશ, રાજરૂપે પરિણમવાનું નથી. એ જ્ઞાન થતા પદાર્થનું પણ જ્ઞાન થયું. સમજાય? જ્ઞાન થતા પદાર્થનું પણ જ્ઞાન થયું. પદાર્થ છે દ્રવ્ય ગુણ પર્યાયથી બનેલો છે, દ્રવ્ય ગુણ અને પર્યાયથી બનેલો પદાર્થ છે. દ્રવ્યમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન ને પર્યાયમાં પણ જ્ઞાન. કે જ્ઞાન થયું માટે જ્ઞાન છે એમ નહીં, સદાય હું તો જ્ઞાન રૂપે પ્રણમું છું. કારણ કે સદાય હું બહુ પ્રત્યે નિર્મમ કેમ છું એમ કે, કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય એવો ને એવો જ સ્થિત રહે છે. આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ જો એવો ને એવો સ્થિત રહે છે. હવે કૌંસ કરે છે, દહીં ને ખાંડ મેળવવાથી મળી ગયા એમ નહીં, મેળવાય નહીં. શું કહ્યું? દહીં તો જુદું હતું, ખાંડ એ જુદું હતું, પણ મેળવા પોતે પોતે મેળવા એમ જ્ઞાન જુદું ને રાગ જુદું, જેમ દહીં જુદું ને ખાંડ જુદું, એને મેળવા મળેલા નહીં, મેળવા પોતાને. ચિકન ખાવું તું ને, ચિકનનું મન છું તો મેળવા. એ જ્ઞાન અને રાગ છે તો ભિન્ન, પણ અજ્ઞાની એને મેળવે છે, એક કરે છે, એક મેક કરે છે, એક મેકની બુદ્ધિ કરે છે, પણ એક મેક થતા એમ ખાંડ અને શ્રીખંડ મળેલા હોય તો પણ એક મેક થાય નહીં. પોતાના સ્વભાવને ખાંડ છોડે નહીં, નહીં એના સ્વભાવને છોડે નહીં. હવે દ્રષ્ટાંત આપે છે, દહીં ને ખાંડ મેળવવાથી મળેલા છે અનાદિના કે ના? હા હા, તો કોઈને છાસ જ મળે નહીં, છાસ પીવી હોય. જો દહીં ને ખાંડ મળેલા જ હોય સ્વભાવથી મળેલા હોય તો છાસ પીવી હોય તો ક્યાંથી મળે છાસ? અને ચા કરવી હોય તો ખાંડ મળે, કેમ કે દહીંને ખાંડ મેં મળેલા છે. તો ઈ જો નાખે શ્રીખંડ ચામાં તો ચા ફાટી જાય. મેળવા છે ને જ્ઞાન અને રાગ બે ભિન્ન ભિન્ન છે. અજ્ઞાની એને મેળવા છે, ભેગા કર્યા એમ શ્રીખંડ ખાવાની ગ્રંથિ થઈ ગઈ. મન તો દહીં અને ખાંડ જુદા જુદા હતા અને એકમેક કર્યા, એમ જ્ઞાન અને રાગ જુદા જુદા હોવા છતાં એકમેકની ભ્રાંતિ થઈ અને એનો સ્વાદ દે છે. આ શ્રીખંડનો સ્વાદ દે છે ગ્રંથિ શ્રીખંડનો. એમ અજ્ઞાની રાગ અને જ્ઞાનને એકમેક કરીને ટૂંકી થાય મકર. રાગને જુદો પાડીને જ્ઞાનનો એટલો સ્વાદ જતો નથી. આપણ મળી ગયા હોય તો ચા બનાવી હોય તો શું કરું? ખાંડ ખાંડ તો નથી, હવે તો મળી ગયો દહીંમાં એ ન મળે. મેળવા દે તો એ જ્ઞાન અને રાગ જળ અને ચેતન ભિન્ન ભિન્ન છે. આ એકમેક કરીને ખાય છે, એની ભૂલ છે. ખાંડ મેળવવાથી શ્રીખંડ થાય છે, દહીંને ખાંડ મેળવવાથી શ્રીખંડ થાય છે. જો બે પદાર્થ છે એ બે પદાર્થના નામ ગુમ થઈ ગયા, બે પદાર્થના નામે ગયા અને નામ એનું શ્રીખંડ. તેમાં દહીંને ખાંડ એક જેવા માલુમ પડે છે, દહીં અને ખાંડ એક જેવા છે એમ જણાય છે, માલુમ પડે જણાય છે. તો પણ ભલે એક શ્રીખંડ કીએ તો પણ પ્રગટરૂપ ખાટા મીઠા સ્વાદના ભેદથી દહીં ખાટું સાકર મીઠી એ બેના સ્વાદની જુદાઈથી સ્વાદ ભેદે ભેદ લક્ષણ ભેદે ભેદથી જુદા જુદા જણાય છે, જુદા જુદા જણાય છે. એક ક્ષેત્રે હોવા છતાં પણ જુદા જુદા જણાય છે. કેવું બાજુ એના ખાંડને આમાંથી બહાર કાઢો, દહીંને જુદું કાઢો, કોઈ સાયન્ટિસ્ટને બોલાવો, ક્યારે જુદા જુદા કે નહીં શ્રીખંડ ખાય ત્યારે બે તત્વો જુદા છે. શ્રીખંડ ખાતો શ્રીખંડ બે જણા ખાય, અજ્ઞાની પણ ખાય જ્ઞાની પણ લી આહારમાં, પણ સ્વાદ ભેદે ભેદ છે. આ શ્રીખંડના લોલુપી બેનો સ્વાદ જુદો પાડી શકતો નથી, ગ્રંથિ થઈ ગયો છે. એવી રીતે જુદા તેવી રીતે દ્રવ્યોના લક્ષણ ભેદથી, જો દ્રવ્યોના ભેદથી નહીં, દ્રવ્યોના લક્ષણ જુદા છે બેયના, જળ અને ચેતનનું લક્ષણ જુદું, જેમ ખાંડ અને દહીંનું લક્ષણ જુદું છે, દહીંનું લક્ષણ જુદું અને ખાંડનું લક્ષણ જુદું. તો લક્ષણ ઉપરથી ખ્યાલ આવ્યો કે આ ખાટો સ્વાદ છે ને એ તો દહીંનો છે અને મીઠો સ્વાદ આવે છે ને એ ખાંડનો છે. લક્ષણનો અનુભવ હોય, લક્ષણ અનુભવ ન હોય, લક્ષણ પ્રગટ હોય એનો અનુભવ હોય, દ્રવ્યનો અનુભવ ન હોય, પર્યાયનો અનુભવ હોય. નાયકનો અનુભવ ન હોય, જ્ઞાનનો અનુભવ હોય, જળ કર્મનો અનુભવ ન હોય, રાગનો અનુભવ હોય અજ્ઞાની. અજ્ઞાનીને જળ કર્મનો અનુભવ ન હોય, રાગનો અનુભવ કરે છે. એવી રીતે દ્રવ્યોના લક્ષણ ભેદથી, દ્રવ્યો બહુવચન બે વચન કહે ને, બે છે જુદા જુદા, દ્રવ્યોના લક્ષણ ભેદથી જળ ચેતનના જુદા જુદા સ્વાદને લીધે જણાય છે કે આ જળનો સ્વાદ જુદો અને ચેતનનો દુઃખરૂપ આકુળતા જે છે એ જળનો સ્વાદ છે અને જ્ઞાનને આનંદિત ચેતનનો સ્વાદ છે. જળ ચેતનના જુદા જુદા સ્વાદને લીધે એમ જણાય છે કે જ્ઞાનીને ધર્મીને જણાય છે કે મોહ કર્મના ઉદયનો સ્વાદ રાગાદિક છે. મોહ કર્મનો ઉદય છે આ રાગ. ભૂતગલની રચના છે એમ જાણતું, જીવની રચના છે એમ હવે તું ન જાણ. જીવ જ્ઞાનને રચે છે અને કર્મ રાગને રચે છે. જળ કર્મ રાગની રચના કરે છે, રાગ દે સુદુઃખ, અને આત્મા જ્ઞાનની રચના કરે છે. એક સમય પણ જ્ઞાન વિના આત્મા ન હોય, એની રચના આત્માથી થાય છે. ગોકર્મના ઉદયનો સ્વાદ રાગાદિક છે, તે ચૈતન્યના નિત સ્વભાવના સ્વાદથી જુદો છે. જ્ઞાન ભિન્ન રાગ બિન સ્વાદ ભેદે ભેદ છે. શ્રીખંડમાં જેવો સાકરનો સ્વાદ મીઠો મીઠો ઓલો ખાટો સ્વાદ ભેદે ભેદ છે, જ્ઞાન અને રાગ બેનો સ્વાદ ભેદે ભેદ છે. આ રીતે ભાવક ભાવ જે મોહનો ઉદય તેનાથી ભેદમાન થયું. આ જે રાગદેશમો છે એ ભાવકનો ભાવ છે, જ્ઞાયકનો ભાવ નથી. રાગ ને દુઃખના પરિણામ ભાવક નામ દ્રવ્ય કર્મ એનો ભાવ છે. ભાવકનો ભાવ છે એ સામાન્યનો વિશેષ છે, જ્ઞાયકનો ભાવ નથી. રાગ જ્ઞાયકનો ભાવ તો જ્ઞાન છે, જ્ઞાયક છે એનો ભાવ એટલે પર્યાય એ તો જ્ઞાન છે. આત્મામાં જ્ઞાન જ થાય છે સદાય ત્રણેકાળ. જ્ઞાન થાય છે, રાગ થતો નથી કોઈ કાળે. સદાય શબ્દ કયો ને, સદાય જ્ઞાન રૂપે જ પરણમે છે અને જળ કર્મ રાગ રૂપે પરણમે છે. પણ આની સ્પષ્ટતામાં એ ભૂતગલના પરિણામ જણાય છે, જાણવાના કાળે ભૂલે છે. કર્મકૃત મિથ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમયે આ જ્ઞેયને આ જ્ઞાન ભેદ જ્ઞાન નથી એટલે એકતા કરે છે. ભાવાર્થમાં જો અહીંયા ભાવાર્થમાં બહુ સારો ખુલાસો કરે છે. ઉમા તો હજી ગુડ ભાષા છે ટીકામાં, પણ ભાવાર્થ કરતા હંમેશા સેલું કરીને બીજાને સમજાવે, ખ્યાલ આવી જાય. આ મોહ કર્મ છે, જળ કર્મ મોહ છે. આ કર્મમાં બે પ્રકારના કર્મ અનંત પ્રકારના તેમાં કર્મ અનંત પ્રકારના તેમાં મૂકી આઠ, તેમાં મૂકી મોહની અનાય કહું તે પાઠ. એમાં એક દર્શન મોહ ને ચારિત્ર મોહ. ઘણે બોધ વિતરાગતા, ઘણે બોધ વિતરાગતા. આત્માનું ભાન થયું તો મોહ અણાઈ જાય છે અને વિતરાગતાથી ચારિત્ર અણાઈ જાય છે. અને બોધ વિતરાગ એવો કંઈક શબ્દ છે, બહુ ખ્યાલ નથી. આ બહુ સારું છે, બેનો તફાવત પડ્યો છે. બોધથી સમયગતું થાય છે અને વિતરાગતાથી પરમાત્મા થાય છે. અને બોધ વિતરાગતા ઘણે રાગને મોહને ને રાગને ઘણે છે. બોધથી વિખ્યાત ઘણાઈ જાય છે અને વિતરાગતાથી ચારિત્ર મળે જાય છે. એવું કંઈક પાઠ છે. આ મોહ કર્મ છે તે જળ ઉદગલ દ્રવ્ય છે. આ દ્રવ્યકર્મની વાત કરી, દ્રવ્યકર્મ છે ખરા, દ્રવ્યકર્મ છે. હવે કર્મ હોય તો એના પરિણામ પણ હોય, એનામાં તો જ્ઞાન થતું નથી. દ્રવ્યકર્મમાં જ્ઞાન ન થાય, આમાં જ્ઞાન થાય તો દ્રવ્યકર્મમાં જ્ઞાન થાય, જ્ઞાન ન થાય તો શું કહે છે કે મોહ કર્મ છે તે જળ પૂતગલ દ્રવ્ય છે. તેનો ઉદય કલુષ મલિન ભાવરૂપ છે. રાગ દ્વેષ દુઃખના પરિણામ એનો ઉદય ભાવ છે, ભાવકનો ભાવ. તે ભાવ પણ જો તે રાગ પણ મોહ કર્મનો ભાવ હોવાથી, આ જ્ઞાયકનો ભાવ નથી, મોહ કર્મનો ભાવ હોવાથી થવાથી નહીં, અનાદિ અનંત હવે ભાન થયું ને, ભાન થયું એટલે એ મોહ કર્મનો ભાવ દેખાય. અનુભૂતું થયું ત્યાં સુધી જીવનો ભાવ એમ છે નહીં, એમની અનાદિથી રાગ કર્મના જ પરિણામ છે. આ નિશ્ચયની વાત જોઈ ઉત્તરની કક્ષા છે. કેમ કે શાસ્ત્રમાં જીવના પરિણામ જીવના પરિણામ એની આને વ્યાપ્યાપક સંબંધ કરતા છે, એ ભોગતા છે રાજનો. વ્યવહારનો પક્ષ નાની કાળનો છે, વ્યવહાર નહીં વળે. જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને અસત્યાર જાણી તેનું સદાન છોડ દે કે આત્મા રાગને કરે છે અને ફળને દુઃખને ભોગવે છે, એ વાત 100% જૂઠી છે. અગાઉના પંડિતોએ તો ભાવાર્થ કેવો કર્યો છે, મોહ કર્મનો ભાવવાથી પૂતગલનો જ વિકાર છે, તે ભાવ પણ મોહ કર્મનો ભાવવાથી જળનો ભાવવાથી પૂતગલનો જ વિકાર છે. ચેતનનો વિકાર ને ચેતન બગડ્યું એમ નહીં, વિકાર છે પણ એ કેનો છે, પૂતગલની રચના છે એમ જાણતું પેલા કહ્યું, એનો જ ભાવાર્થ છે. એમાંથી કઈ ભૂતગલનો જ કથનચિત જીવનો ને કથનચિત ભૂતગલનો એનો નિષેધ કરવા માટે ભૂતગલનો જ વિકાર છે, આ ભાવકનો ભાવ છે. એટલે આ ભૂતગલનો ભૂતગલના પરિણામ છે તે જ્યારે આ ચેતનના ઉપયોગના અનુભવમાં આવે છે એટલે જાણવામાં જયારે આવે છે, રાગ જ્ઞાનમાં દ્રેયપણે જાણવામાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદી રૂપ મલિન દેખાય છે. એકતા બુદ્ધિ જેને છે રાગને ઉપયોગ નહીં એને જાણે ઉપયોગ મલિન થઈ ગયો એમ એને દેખાય છે, આત્મા રાગી થઈ ગયો એમ અજ્ઞાનીને દેખાય છે. જયારે તેનું ભેદજ્ઞાન થાય, હવે જયારે ભેદજ્ઞાન થાય જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન, જયારે તેનું ભેદજ્ઞાન થાય જુદાઈ જાણે ત્યારે બહુ સારી વાત કરે. જો ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો પ્રગટતા તો પર્યાય તો જ્ઞાન દર્શન ઉપયોગ માત્ર છે, જ્ઞાન દર્શન ઉપયોગ માત્ર એમ. એકનું જાણન 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 ક્રિયા જાણું 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 એ આત્માના પરિણામ છે, અને રાગ 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 એ આત્માના પરિણામ નથી માત્ર. અને આ કલુષતા વેદના થયું તો આ કલુષતા આકુળતા મલિનતા રાગ દ્વેષ મોહરૂપ છે, તે દ્રવ્ય કર્મરૂપ જળ પૂતગલની જ છે. આ સાંભળવાનો જે વિકલ્પ ઉઠે છે ને એ પૂતગલનો છે, જીવનો નથી, જીવમાં થતો નથી. પૂતગલમાં થાય છે, જીવમાં જ્ઞાન થાય છે, એ જ્ઞાનની સ્વચ્છતા છે, અને પૂતગલનો ભાવ જ્ઞાનમાં જણાય છે બસ. પણ કાંઈ ઉપયોગમાં રાગ આવતો નથી, એકમેક થતો નથી, બહુ કઠિન કામ છે. ચૈતન્ય શક્તિની વ્યક્તિ તો જ્ઞાન દર્શન ઉપયોગ માત્ર છે, માત્ર કહ્યું એકાંત સમય એકાંત કહ્યું પતનચિત નહીં. અને આ કલુષતા રાગદેશમાં તે ઉદગલ દ્રવ્યકર્મરૂપ જન્મી છે, ત્યારે ભાવ ભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ તેનાથી અવશ્ય ભેદભાવ થયા થાય છે. ભેદ પહેલે જુદાય, જ્ઞાન અને રાગની જુદાઈ કરતા એને આનંદનો સ્વાદ આવે છે અને તમે દર્શન થાય છે, અને આત્મા અવશ્ય પોતાના ચૈતન્ય અનુભવરૂપ સ્થિત થાય છે, અનુભવમાં સ્થિત થઈ જાય છે. રાગથી જુદો પડી આત્મામાં આત્મા લીન થાય છે ત્યારે આ દોષપૂર્ણ સ્થિરતાનો પણ ટળીને પરમાત્મા બને છે. થઈ ગયો શિખરનો ખ્યાલ આવે ને તો કામ થઈ જાય. ચા કરવી હોય તો શિખર ન ખાય, અને છાશ પીવી હોય તો શિખરની છાશ ન થાય. એ કોઈની જાણા થયા હોય તો સાકર વગરની છાશ સૂકે ને કોઈ એમ કે ભાઈ આપણે એની છાશ કરી નાખીએ તો ગળી મધુરી સૂકે હિન્દુસ્તાનમાં
થાય.
લસ્સી લસ્સી એ લસ્સી ગાળાવાળાને ના અપાય એટલી છાશ મોળી ખાંડ વગરની અપાય. બારકી વસ્તુને પોતાની માની સંસાર ઉભો કર્યો, મમતા છૂટી સંસાર ગયો. એક સમયની મમતામાં સંસાર છે, મમતા રહી જાય છે બાકી બધું રહી જાય છે. મમતા જાય છે ને બાકી બધું જેમ છે એમ તેમ રહી જાય છે. બસ ચાલો આજનો દિવસ અછેલો છે, કાલ તો જામનગર જવું છે, કાલે અહીંયા બંધ છે. પંદર તારીખે આવવાનું છે મારો વિચાર,
14 તારીખ
સુધી પરમિશન છે.
બીજા આ એક રવિવાર બીજા રવિવાર.